મારું ખોટું હોય તો મને કહેજે. હું તો આપણે ઘણાની સાથે સંકળાયા થતા તો બરોબર છે, બધાની સાથે સંકળાયા છીએ, કેટલા બધા માણસની સાથે. સારું, ત્યારે મેં કીધું હવે જ્યારે જ્યારે આપણે કોઈ પણ બ્રેન્ડ સાથે જેની સાથે સંબંધ છે તેમાંથી કોકની આપણને જરૂર પડે છે, ત્યારે જો આપણે એવી સ્થિતિમાં હોઈએ તો એ માણસને બોલી મંગાવીએ છીએ, અથવા એવી સ્થિતિ તમારે ના આવીએ તો આપણે એની પાસે જઈએ છીએ. પણ એ ક્યારેક એવી એની જરૂર પડે છે ત્યારે ત્યારે એ માણસને આપણે કાં તો બોલાવીએ છીએ કાં તો આપણે એની 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 પાસે જઈએ છીએ, ત્યારે પછી બંનેનો સંબંધ થઈ જાય છે. એ તો બરોબર છે. તેવી રીતે મેં કહું ભગવાન જે છે એની સાથે સંકળાયેલા છીએ, પણ આપણને એની જરૂર જ નથી જણાવી. મોઢેથી બોલીએ ખરા, પણ એ તો અમસ્તુ છે. પણ ઇનર મોસ્ટમાં આપણા અંતરના અંતઃકરણની અંદર પણ એની જરૂર જ્યારે ખરેખરી વર્તાય ત્યારે પછી એ આવ્યા
બોલાવીએ.
આપણને જરૂર જણાય છે નહીં, આપણને બોલીએ છીએ ખરા આપણે. સરકાર મોટા આત્મા વાગી મને તો બરોબર છે, પણ બેસતો છે બિલકુલ લોજિકલ છે ને, લોજિકલ વધારે તારે જરૂર છે તો કે ના કે મને લાગતું નથી ભાઈ
મને જરૂર છે.
ખરી વાત કરો તમે. પેલાની તો કહે છે કે આર્થિક કોઈ ને કોઈ રીતે સંસાર વ્યવહારમાં ખપ પડે છે એવો સંબંધ છે. સંસાર વ્યવહારમાં ખપ પડે છે એવી જાતનો સંબંધ છે. એટલે એ ખપ પડે આપણને એટલે એને જરૂર પડે એટલે બોલાવીએ અથવા તો આપણે પાસે જઈએ. ભગવાનને શું ખપ પડે? ભગવાનનો તો બહુ ખપ પડે છે, અને આ સંસાર વ્યવહારમાં ખપમાં લાગે એવો જ મોટા. એ તમે બધું બોલો પણ કંઈ ઉતરતું નથી. તો સંબંધમાં એવા આવ્યા આવીએ આપણે, અને આપણા કામ થતાં આપણે જોઈએ અનુભવીએ ત્યારે આપણને ખબર પડે કે એમને એમ ક્યાંથી બરોબર નહીં. મોટા તો કંઈ અમારી બુદ્ધિમાં ઉતરતું નથી. આપણને આ સંબંધો સંસાર વ્યવહારના સંબંધો જેમ ખપમાં લાગે છે તો ભગવાન ખપમાં લાગે એ નહીં. આપણે કે મારે ઘણા ભક્તોની બધી વાત તમે કરો કે કહો કે અમે વાંચી છે, પણ એ કંઈ મનમાં તથ્ય લાગતું નથી. રહેવા દેતા એની કિંમત મારાથી પ્રૂફ આપી શકાય એમ નથી. એને તો કેવી રીતે હું તને પ્રૂફ આપી શકું? મારા જીવનની વાત કહું તો તે તારાથી મનાય નહીં. એટલે મેં કહું ભાઈ કેવી નકામી છે, તમે કોઈ જરૂર પડે તો એને બોલાવવા એમ છે. એવો સંબંધ બંધાઈ જવો જોઈએ, એની સાથે સંકળાયેલા છીએ, એનું જીવતું જાગતું આપણને ભાન હોવું જોઈએ. જેમ પહેલાંનું ભાન હોય છે આપણને આવશે એને, કારણ કે સંબંધ છે આપણે, એવો બંધાઈ ગયેલો સંબંધ છે. એવી તેની સાથેનો આપણો સંબંધ બંધાઈ ગયો જોવો જોઈએ. એ તો બધું એને કબૂલ કર્યું, પણ આ ના કબૂલ કર્યું.
મોટા કાલે પેલા પ્રબુદ્ધ જીવનમાં અવકાશ યાત્રી નું વાક્ય હતું કે એ ત્યાં ઉપર ગયો, પછી એના જે ચાર સાથીદારો હતા એની જોડે મેન્ટલ ટેલિપેથી સંસર્ગમાં રહી શક્યો, અને ત્યાર પછી એ વધારે ઊંડા ઉતર્યો એમાં. એટલે એનો અર્થ એવો થાય કે મોટા જયારે જયારે ઉપર જાય ત્યારે બીજા પૃથ્વી પરના આંદોલનો માંથી મુક્ત થાય.
મુક્ત થાય એટલે વધારે
એની એકાગ્રતા
વધારે છે, અને આ પૃથ્વી પરથી પૃથ્વી ઉપર ને પૃથ્વી પર રહીને જેટલી ઊંચી વધારે જઈએ છીએ આપણે. દાખલા તરીકે હિમાલયમાં મધ્ય ભાગમાં કે એવા અથવા તો બીજું કોઈ પણ ઠેકાણે કે 5-6 કે 7,000 પણ જ્યાં વસ્તી ના હોય, દાખલા તરીકે કોડેકેનાલ 7,000-7,500 ફૂટ ઊંચી ત્યાં તો વસ્તી છે, એની વસ્તી વગરની જગા હોય તો તે વખતે આપણને ઓછામાં ઓછા વિચારો આવે છે. હકીકત છે, એટલીસ્ટ મને તો એવો અનુભવ થયેલો છે. ઊંચામાં ઊંચી જગ્યાએ જઈને બેઠો છું ઝરણા પાસે ત્યારે ઓછામાં ઓછા વિચારો આવે, ભાવ જલ્દીમાં જલ્દી વધારે જાગે. આપણે ભજન ગાઈએ એને પોકારીએ છીએ પણ એમાં આર્તનાદ આવે. આ બધું સરળતાથી વિશ્વાસ થાય છે, અને વિચારો તો બહુ ઓછામાં ઓછા આવે ત્યાં ગાડી. બહારના વિચારોના આંદોલનો આપણને સ્પર્શે નહીં, નડે પણ નહીં, કારણ કે ત્યાં આગળ આંદોલનો હોય ને કોઈ વસ્તી હોય ને કોઈ, પણ બહુ ઊંચી ગયા હોય ને વસ્તી હોય તો એ અનુભવ નહીં થાય, કારણ કે ત્યાં આગળ વસ્તીના આંદોલનો બધા હોય વિચારના. એટલે તેવી રીતે આ માણસ ગયો હોય પછી તો બધું બંધ હોય તેમ છતાં નીચે ઉતરેલો ચંદ્ર ઉપર, પણ એની એવી ભૂમિકા એક સાથે
તૈયાર થયેલી,
એની ભૂમિકા અંદર ની ભૂમિકા ખરી એ જાતની, બીજાને કેમ એવો અનુભવ ના થયો, એની સાથે બીજા હતા
બીજા લોકો,
એને એકલા, એને એકલા જ થયો એ જાતનો, એનું કારણ કે એની એવી ભૂમિકા અંદર હતી, માટે એને સ્પર્શો ને એમાંથી એક આધ્યાત્મિકતા તરફ વળી ગયો માણસ. આપણને સમજણ પડે કે આપણને આ પ્રકારની અભિરુચિ છે કે નથી, એની એની સમજણ દરેક માણસને પડી જાય એવી છે. દરેક વિષય આપણને ગમે છે કે નથી ગમતો એનું આપણને કંઈ કોઈને પૂછવા જવું પડે એમ નથી, આપણે મેળે જ આપણને સમજણ પડી જાય એવી છે. આ પરત્વની આપણને અભિરુચિ છે. જગત દિવસે નહી જાગીને મેં જોયું એટલે જયારે ચેતન અવસ્થામાં આવ્યો ત્યારે જગત જે પ્રકારનું છે હાલ સંસારિક પ્રકારનું, તે પ્રકારનું રહેતું નથી. ત્યારે કઈ જગત ઉડી જ ગયું છે એમ નથી હોતું એને, પણ એમ કે આ સંસારિક વ્યવહારિક પ્રકારનું જે જગત છે ને જે પ્રકારનો સંસારિક આપણે જગતની સાથે આપણો સંબંધ છે તે સંસારિક પ્રકારનો માયાદિક પ્રકારનો કામ ક્રોધાદિ કાગદી પ્રકારનો સંબંધ છે અદ્રશ્ય થઈ જાય છે, આપણામાંથી વિલીન થઈ જાય છે. એ જ એનો અર્થ એનો એવો છે, જાગીને જોવું તો જગત દિશે નહીં, એટલે આ જગત આખું અદ્રશ્ય થઈ જાય છે એવો વાત નથી એનો, કઈ
જુદી ભૂમિકા બદલી જાય,
બસ ભૂમિકા બદલી જાય છે એટલો સવાલ છે. સવાલો પૂછે મને, આ સવાલ મને પૂછેલો કે સર જાગીને જોવું તો જગત દિશે નહીં, મોટા અનરસિંહ મહેતાએ ગાયું છે તે આ જગત અદ્રશ્ય નહીં દેખાતું હોય, ત્યારે પછી બધી મેં સમજણ પાડે ને એવા સવાલો પૂછ, કારણ કે એને આ સમજણ પડે ને મારા સમજી જાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપ અનંત બાતે, કેટલું સરળ એને કહી દીધું છે. અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત બાસે, જુજવે એટલે જુદી જુદી રીતે
રૂપ અનંત
બાસે, રૂપ અનંત બાસે એને સભા ત્યાં બધા નરસિંહ મહેતા ગયા છે, પણ ફિલોસોફી થી ભરપૂર છે. સાહેબ એમ લખ્યું અંતે તો હેમનું હેમ હોય, ગાંઠ ઘડ્યા પછી ગાંઠ ઘડ્યા પછી રૂપ જુદા જુદા થઈ, એના આકાર બધા જુદા જુદા થઈ જાય છે, અનેક પ્રકારના આકારો થઈ જાય છે, પણ અંતે તો હેમનું હેમ હોય, આખરે તો એ સોનું જ છે. એવી રીતે આ બધું જગતની અંદર બ્રહ્માંડની અંદર બધું જુદું 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 છે, પણ અંતે તો એક જ શ્રી હરિ, બસ એમ એનો કહેવાનો અર્થ છે.
નરસિંહ મોટા એમને સ્વયં જ થયેલું નહીં,
સ્વયં જ થઈ ગયું, તપ કરેલું ખરું એને, પછી જંગમાં નાસી ગયેલા, પછી તો ભાભીએ મેણું માર્યું ને એને, નરસિંહ મહેતા પહેલાથી હતા એવા ભાગ વાળા ખરા, કઈ ઠેકાણા વગર નથી, ભાભીએ કે બે ચાર શબ્દ સંભળાવી દીધા છે, એમાં નરસિંહ મહેતાને રીત ચડી ગઈ, ખોટું લાગ્યું, જતા રહ્યા જંગલમાં. ત્યાં પછી મહાદેવજીની આરાધના કરે છે, એ મહાદેવજીને પ્રસન્ન થાય છે, પછી બી મને ભગવાનને બતાવો, પછી એને રાસ રમતા ભગવાનને બતાવે છે, એ બધું વાત આવે છે. મતલબ ત્યાં એની ભૂમિકા કરી અને પછી આ કારણ મળ્યું, જઈને એને તપ વગેરે આપ્યું.
હા,
એ ખાલી મને સમજણ પડતી, એ મસ્ત લાગે છે. 84 લક્ષ આપણા જન્મો છે, 84 લાખ જીવ જંતુ જુદા જુદા થઈને થતા છે, થતા તારા હોય તો આપણને ખબર નહીં, પણ આપણું એવું થતું નથી યાર. હું એટલો બધો દ્રઢ અનુભવના મતનો છું કે મનુષ્ય ધારણ કર્યા, મનુષ્ય શરીર ધારણ થયા પછી બીજે કોઈ યોનિમાં જવાય જ નહીં, માત્ર તેના ગુણધર્મ આવે. ખોળ્યો તો માણસ તો માણસનું જ રહે, પણ બકરા જેવા, ઊંટ જેવા, બળદ જેવા, ભેંસ જેવા, ભાડા જેવા, સાપ જેવા, ગધેડા જેવા, એવા બધા ગુણ આવે ખરા એનામાં, પણ ખોળ્યું તો મનુષ્યનું જ રહે એને. આવા માણસો મળે તો આપણે એનો સત્સંગ કરવો, એની દોસ્તી રાખવી, ભાઈ બંધ દિલ રાખવો એની સાથે. એટલે આવો લાભ બતાવેલો કે 7 પેઢી તરી જાય છે. દાખલા તરીકે હું મારા કુટુંબમાં જન્મ્યો હોઉં તો મારી 7 પેઢી તરી જાય એ વાત સાચી નથી. એ તો જેમ દુનિયાદારીની અંદર હું મારા કુટુંબમાં જન્મ્યો હોઉં અને હું કમાવતો હોઉં અને ધન મારી પાસે હોય તો જેમ મારા જો મારો સારો નેચર હોય તો મારા કુટુંબીજનોનું કંઈ બરોબર, એમની આર્થિક સ્થિતિ બરોબર ના હોય તો હું મદદ કરું. એ જેમ છે એમ હું ત્યાં પેલો ભાવ દર્શાવતો રહું, પણ ભાવ લેવાની પેલાની ભૂમિકા જ ના હોય તો લે નહીં, ભાવ લેવી નહીં જાય. દિલ એકબીજાની સાથે દિલ લાગેલું હોય તો જ રિસ્પોન્સિવ અને રિસેપ્ટિવ થઈ શકે. આમાં બેની બહુ જરૂર, રિસ્પોન્સિવ એન્ડ રિસેપ્ટિવ બહુ, દેવની જરૂર, દેવ ગુણની જરૂર. કે દિલ લાગે પરસ્પર એકબીજાનું ત્યારે થાય. નુકાતા હવે આ લે, આ લઈ લે.
એની સ્વયં જ એની મેતા આવેલો કે એને મળતો
નહીં? એની મેળે
કશું કરેલું
નહીં, બોલાવેલા કે પ્રાર્થના
એની મેતા જે કમા
ભૂમિકા પાકે ને,
આ ભૂમિકા પાકે
એટલે આપણે એ વસ્તુ પ્રગટ થાય કે થાય જ, આપણા અનુભવ થાય જ. એવું છે આમાં પણ,
આમાં પણ ભૂમિકા જેમ
બોલાવવું ના પડે,
બોલાવવું ના
પડે, એ ભૂમિકા આપણી થાય એવી એટલે આપમેળે જણાય જ નહીં. કારણ કે આપણામાં રહેલો જ છે, આપણામાં ચેતન છે જ, એટલે એ ભૂમિકા થાય, બધા આવરણ હટી જાય એટલે આપમેળે એ છતો થાય. એટલે છતો છે જ, પણ પેલું નીકળી જાય આવરણ વચ્ચેથી, પડદો ખસી જાય બધા, એટલે આપમેળે દેખાય આપણને. એટલે આપણે એમ કહ્યું કે આ દેખાયો, આપણે બીજા પુરુષનું વાત કરીએ છીએ. એવું તો હોતું નથી, તો પહેલો જ પુરુષ છે એટલે. પણ ત્યારે જયારે મને સમજાયેલું તે વખતે એમ સમજાયેલું કે આ બધું બહારથી ભગવાન જાતે પોતે આ રીતે મને દર્શન આપે છે, પણ એ બરોબર નહોતું મારું.
અંડરસ્ટેન્ડિંગ
એ રીતે હું સમજો એમ કશો વાંધો નહીં, એ બગડી ન જ જતો. પણ જ્ઞાનની દ્રષ્ટિ તો એ આપણા પોતામાં જ રહેલો છે, અને આપણી એવી જાતની ભૂમિકા પાકી જાય, બધા પડદા અસરી જાય, એટલે અહીં જેમ અહીં બેઠા ચારે બાજુ પડદા હોય, બધી વસ્તુઓ હોય, એવો બધા પડદા ખસી જાય તો આપમેળે અંદરની વસ્તુઓ બધી હોય તે દેખાય આપણને, અથવા બહારનાને પણ દેખાય. પણ આમાં એક ફેલસી રહે છે, આ જેમ સ્થૂળ વસ્તુ બધી દેખાય તેમ ભગવાન પોતે હોવા છતાં, સ્થૂળ હોવા છતાં જેને જણાવવાનું હોય તેને જ જણાય. બીજાને અહીં બેઠો હોય મને એકલા જણાય, બીજાને બધાને કહે તમે તો ખોટી વાત છો કરો, બીજાને ખ્યાલ નહીં આવે. બીજાને એને દેખાતો હોય, એની સાથે વાત કરતો હોય, એ સાંભળતો હોય, પણ બીજા નહીં સાંભળે, બીજાને અવાજ એ ના સમજાય ને કંઈ જ નહીં, કશું નહીં, પેલો એકલો જ જાણે બધું. કારણ કે એની એ પ્રકારની ભૂમિકા થયેલી છે માટે, કારણ કે કર્ણ દ્વારા આપણે સાંભળીએ છીએ, કાન દ્વારા આપણે સાંભળીએ છીએ, બધા આપણે કહીએ છીએ, પણ એ કાન દ્વારા સાંભળીએ છીએ એની જો ફિનોમિયન આપણે જો વિચાર કરીએ, એની બધી પ્રક્રિયા એના વિશે વિચાર કરીએ તો અંદર કાન તો સ્ફોટ તો હવ અવાજ તો અંદર સ્ફોટ થાય છે, બહાર નહીં. તારી જે અંદર સ્ફોટ થાય છે, અંદર અવાજ છે, એ જે બધી પ્રક્રિયા છે આપણી, તે પ્રક્રિયા તેની અંદરથી ત્યાં ત્યાંને સંભળાતું હોય બિચારાનું, પેલા ભૂમિકા વાળાને. બીજા કોઈ જાણતા ના હોય, પેલાને સંભળાતું હોય. મોટા ભગવાન નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી આ બધી વાત લખી છે કે ભાઈ ઓળખતો પાળતો ના હોય ને ત્યાં જઈને એની કોણ હુંડી સ્વીકારે? આવું ના હોવું આપણે લોકો ચલાવે છે કપાસ ટકમ ભરે. એ કપાસ ટકમ તું જે માનવો તે માનજે, પણ હું તો મારા જીવનની હકીકત બનેલી વાત કરું છું. હજી મારી મા જીવે છે, મારા ભાઈ, મારા વિધવા ભાભી જીવે છે, બીજા તો કોઈ છે નહીં એને જાણકાર. હું ભણવા ગયો તો તે પૈસો લઈને નહોતો ગયો. પણ તે વખત પાડે શું મોટે કહો, પણ તે વખત પૈસા જોઈએ, હું કોઈ પૈસો લઈને નહોતો ગયો. મારી મા જીવતે પૂછો, ગાડી ભાડા જેટલા પૈસા હતા, મારી મા કે બીજા બધાને ટિકિટ કરાવી હતું, મારું પૈસા ના હોય દેવું કરવાની મારી તાકાત નહોતી. મારી મા તો કહેતી દેવું કર, દેવું કરીને મારે ભરવું કેવી રીતે? એટલે હું કોઈ દેવું નહીં કરું, અને મારું ખોટું દેખાશે તો મારું ખોટું નહીં કરે, મારા છોકરાઓને ના કોઈ કન્યા નહીં આપે નાતવાળા, પણ મારે દેવું કરવું નથી. એમને કહો તમે એમને પણ ના કહેતા પૈસા વગર મૂકો, આ પૈસા વગર ગયો હતો. અને પાછો ગઈને તરતા જ બેઠો જ્યાં માંડવે જઈને એમને ઘેર ગઈને ઘેર ગયો, પહોંચીને મને લઈ ગયા. ત્યારે મારો ભાઈ આવેલો, પિતરેભાઈ સાવલી રહેતો હતા, એ પિતરેભાઈ આવેલો પૈસા લઈને આવેલો મારા માટે, પેલે ચૂંટેલા પૈસા 450 રૂપિયા. તારે કે કામકાજ જોઈએ બે 450 રૂપિયા મને ચાલો વગેરે બધું મળ્યું, આપી દીધા. પાછું તમે કહું પૂછું જો આ બનેલી વાત, ત્યાં ઊંડી સ્વીકારી. મેં કહું ભગવાન મારી ઊંડી સ્વીકારી, હું એમ કહું તેમાં કંઈ અતિશયોક્તિ લાગે? મોટા તમે કહો છો એટલે વાત તો આથી માનીએ છીએ. સારી વાત જરા માનવામાં અઘરી વાત પાછું, મેં કહું માનવામાં કંઈ અઘરી નહીં, તો હું તમે બનેલી વાત કહું છું. એટલે હવે કેટલી, અને આ તો એમાં હું સુપર નેચરલ કે એવી કોઈ બહુ ઊંચી પ્રકારની વાત નથી કે જે આપણી બુદ્ધિમાં ના ઉતરે. ઉતરે એવી હકીકત હોય છે, પણ લોકોથી મનાથી હોતી નથી કે અજાણા દેશમાં કેવી રીતે એની ઊંડી સ્વીકારી ભગવાનની, નરસિંહ મહેતાની ઊંડી, જે ગામમાં એને કોઈ ઓળખાણ નથી, પહેચાન નથી ને, જ્યાં ભગવાનના મારો શેઠ છે ત્યાં બેઠેલો, તે બધાને ઊંડી ભરી આપશે. એટલે તો એ તો નાગર લોકોએ મશ્કરી કરીને કરેલું એવું બધું. પણ નરસિંહ મહેતા તો ભોળા આદમી, પેલા એને પૈસા આપે છે તારે ગલે ઊંડી લખી આપું ભાઈ તારે મારા ભગવાન પર, કે પૈસા જરૂર છે લઈ લીધા નરસિંહ મહેતા ઊંડી લખી આપી. અને ભગવાનની કૃપા ત્યાં એની ઊંડી સ્વીકારાય, તારી વાત છે. હવે હોય કે ના હોય હકીકત, પણ એને મતલબ તેની પાછળનો અર્થ એ છે કે ભગવાનનો ભક્ત થયો હોય અને સાંસારિક રીતે પણ એને એવી જરૂરિયાત જ્યારે જ્યારે પડે છે ત્યારે એ થઈ જાય છે. સાહેબ અમદાવાદમાં આ મારું આ મારા હિન્દુ કાકો જાણે છે, સુમન શાહ એટલા મોટા ડાક્ટર, મારા આકાર અમદાવાદમાં એક નંબરના ને બહુ પ્રખ્યાત. પણ અડધી રાત્રે બોલાવું અને હિન્દુ કાકો હમણાં ગયો મને ત્યાં રોગો ભયંકર દાદુ ઉપડેલું રાત્રે, તે આવ્યા ત્યાં. હવે એને બેઠા મેં કહું સાહેબ તમે હવે જાઓ, બીજા કોઈ બિચારા મારા જેવા દર્દી તમારી રાહ જોયા કરતા છે? તો કે ના, કલાક બેઠા આવો તો અમારી સાથે. ત્યારે આવા સંબંધો ભગવાન કરી આપે મને, ગરીબ માણસને તણકલાની તોલે જે છે તેને આવા સંબંધો કરી આપે છે. સુરતમાં મારા આર કે દેસાઈ હોશિયાર હોશિયાર ડાક્ટર, બહુ હોશિયાર, ઇન્ટરનેશનલ હાર્ટ ઉપરનો ગણાય છે એ ડાક્ટર છે. તો હું જાઉં ત્યારે આવે, બધા ગમે ત્યારે બોલાવું તો આવે. ત્યારે આવા બધી બધું સંકળાયેલું જ છે. આપણે પણ સંસારમાં વિચારીએ તો આપણે સંકળાયેલા છીએ, તે બધા સંકળાયેલા છે, તે બીજા કોઈ સાથે સંકળાયેલા છે, તે ત્રીજા કોઈ સાથે, તે ચોથા કોઈ સાથે, એમ આપણે એક હોવા છતાં આનંદની સાથે સંકળાયેલા છીએ આપણે. એ જેમ બુદ્ધિથી સ્વીકારાય એવી હકીકત છે. એવી રીતે આખી આપણી સૂર્યમાળા એકબીજા કોઈ સૂર્યમાળા સાથે સંકળાય છે, અને એ સૂર્યમાળા સાથે સંકળાઈ રહી છે તેનો સંબંધ, ગૂઢ સંબંધ, સૂક્ષ્મ સંબંધ આપણી સૂર્યમાળા પર છે, જે આપણે જાણતા નથી. અને કોઈ વખતે કોઈ સાયન્ટિસ્ટ નીકળશે તો કોઈ પણ કાઢશે. તે એક સૂર્યમાળા બીજી સૂર્યમાળા સાથે સંકળાઈ દે છે, તે ત્રીજી સાથે, ચોથી સાથે, એમ એકબીજાની સાથે બધું સંકળાયેલું જ છે. એવી રીતે અનંત બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડ આપણે ભલે કહીએ, પણ એ પાછું બીજા કંઈ સાથે, બીજા બ્રહ્માંડ સાથે, ત્રીજા, એમ બધા અનેક બ્રહ્માંડ બધા છે. તો મારી એવી માન્યતા, સમજણ સાહેબ, એટલે બધું એકબીજાની સાથે સંકળાયેલું છે. તો એક કહ્યું એને,
મોટા જેમાં અનંત થાય છે,
નિરંતર જયારે થાય ત્યારે આપણે જે અનંત થયેલા છીએ તે અનંત માંથી સંકોચિત સંકોચિત થઈને એક થઈએ આપણે. પણ એ ચોવીસે કલાક નું નિરંતર ની એ જાતની ભાવના આપણામાં પ્રગટવી જોઈએ. જીવતી જાગતી ચેતનાત્મક તે આપણા લોકોએ જોયું તો આ લોકો તો સામાન્ય પણ આ બધું નહીં કરી શકે, આ બધું તો કોક જ કરી શકે. ત્યારે એમના માટે માર્ગ છો કે ભગવાનનું કંઈક કોઈક રીતે સ્મરણ થાય. પહેલાં તો બધું સૂક્ષ્મ ભાવથી ભાવ જતો, જતાં જતાં કાળ જતાં ઓછો થયો ના થયો. ત્યારે કંઈ મંદિરો કરો કે મંદિર જોઈને કંઈ ને કંઈ ભગવાનની ભાવના થાય, દર્શન કરે તો આ ભગવાન કંઈક તો ખ્યાલ આવે, કંઈક ભગવાનનો એને ખ્યાલ આવે કે ભગવાન ભગવાન બોલે તો કરો. ખ્યાલ ના આવે, ડેપ્થ ના હોય, પણ ભગવાન બોલે તો કરો તો ભગવાન વિશે બે ઘડી પણ એને વિચાર આવે. એમ કરતાં કરતાં એમ કહ્યું કે ભાઈ, એમ કરતાં કરતાં ભાઈ એના કરતાં વિશેષ છે કે જીવતા જાગતા આવા સંત પુરુષો છે તેનો સમાગમ કરો. હવે એ તો તે પણ એમાં તો સમાજમાં તો બહુ નાનો ભાગ છે સમાગમ કરવાવાળો, પણ એમાંય પણ પાછા સમાગમ કરવામાં ચેતનને માટે જ મને પ્રાપ્તિ થાય એવો સમાગમ કરવા, એવો આશય રાખીને, એવો હેતુ રાખીને સમાગમ કરવાવાળા પણ બહુ જૂઠ. બાકી તો આશા અપેક્ષાઓ રાખીને સમાગમ કરવાવાળા તો તેનો દારો ના વળે કશો. પણ જેને મનમાં આશા અપેક્ષા વગર માત્ર શુદ્ધ ચેતન અનુભવવાની ખાતર સમાગમ કરે છે, પણ ચોવીસે કાલની નિરંતરની ભાવના ના થઈ હોત, પણ પછી એક જન્મ પછી બીજા જન્મમાં એના ફળ સારા ઉગે છે ને, એને એ અભિમુખતા જાગે છે, એને એવી જિજ્ઞાસા જાગે છે જન્મ થાય બીજા જન્મમાં. કારણ શું કે એના જે સમાગમ કર્યો ને એની સાથેના વ્યવહારમાં રહ્યો તો એના જે આંદોલનો છે તે આપણા સૂક્ષ્મ શરીર પકડી લે છે. એ સૂક્ષ્મ શરીરમાં એ આંદોલનો પડેલા જે હોય એ આંદોલનો બીજા જન્મમાં થતા થાય છે આપણને સ્થૂળ દ્વારા, અને એની પછી અભિમુખતા જાગે છે. એટલે કે એવી જિજ્ઞાસા થાય છે એને, ને પછી એ સાધન કરતો પણ થાય છે. એમ કહીને બે ત્રણ જન્મે એ ચેતનને અનુભવી લે છે. જે બીજા કંઈ સાધનથી કરતાં કરતાં આપણે એક દારૂ ચોવીસે કલાક સુધી લઈ જઈએ એવી શક્તિ સામાન્ય જીવની તો હોતી નથી, કારણ કે એવી વોલ્કેનિક એસ્પિરેશન એને જાગેલી હોતી નથી. એટલે બીજા સાધન તમે ના કરી શકો તો આ જો કરી શકાય તમારાથી, જો તમારું દિલ એવું હોય ને કરી શકાય તો એનાથી કરીને જે તમને આ માર્ગની એક મૂડી મળશે એ મૂડી તમને સાધનથી મળવી પણ શક્ય નથી. એવી મૂડી મળે છે. અને એ પહેલાં હું સમજતો નહોતો ને માનતો નહોતો કે એ સારી કેવી રીતે, પણ મને સમાગમ થયો અને ભગવાનની કૃપાથી એ લોકોએ જ કરાવ્યો મને. નિમિત્ત મારું હશે એમની સાથે એ તે જુદી વાત છે, એ ગુરુ મૂકો, પણ એ લોકો જ બોલાવીને મને આ માર્ગે દોર્યો. નહીં કે હું કંઈ જવાનો હતો, નહીં કંઈ મારામાં ધગધગતી તમન્ના હતી દેશની ભક્તિની, એને માટે આખી કેરિયર બેરિયર બધું છૂટી દીધું. ગરીબ હોવા છતાં બધો મારી બાએ મને ના પાડેલી સાહેબ, કે મેં મારે રડ્યા ચૂન્યા તને એટલી ખબર નથી, આપણે કહીશું છું બધું છોડી દે છે, તો આગળ વધારે ભણ્યો હોત તો કંઈ સારી નોકરી કરી હોત તો આપણે ગરીબ આપણે ખાવાના બે સાંસા તો ના પડત ને નિરાંત ખાત જિંદગી સારી સારી ઘર વસાવત. પણ મેં કંઈ માનેલું નહીં, પણ એવી એક જિજ્ઞાસા દેશ પરત્વની ભાવનાની જાગેલી કે બધું છોડી દઈ શક્યો હું અને અહીં રહ્યો. આ દેશભક્તનું એ જનું નહોતું, પાછી જનુંનું જનુની ભૂમિકા જોઈએ આમાં, તે હતું મારામાં, મૂળમાં તો હતું પણ એનું ક્ષેત્ર બીજું હતું, ફિલ્ડ ઓફ એક્શન જુદું હતું. તે આ બાળકી મહારાજ આવીને મને એમાં પૈસા જોઈ મારું, એમને જ પૈસા જોતો જ, બાકી હું કઈ જાત નહીં કહી. હું તો ત્યારે તેમ માનતો આ સાધુ હતો, ઇકોનોમિક વેસ્ટ ઓન ધી સોસાયટી એમ માનતો હતો. પણ હું મને લાગે છે કે આવો આવો પણ એક ક્લાસ રહ્યો છે, આવો પણ મૂળદાર જેવો લાગતા ભલે લાગે, પણ એમાં કોઈ રત્ન પડેલા છે. એ છે તો એવા રત્ન એમાં છે, પડેલા છે એવા રત્ન એમાં, જે આપણને સદભાગ્ય કે ભગવાનની કૃપાથી કે કોઈ આપણે એવા નિમિત્તથી આપણને હાથ લાગે છે, મળી જતા હોય છે. પણ આ આખો આખો એક ક્લાસ, જેમ બ્રાહ્મણ ક્લાસ છે, વાણિયા ક્લાસ છે, એવો એક ક્લાસ હતો તો એમાંથી છે. જો ના હતો, ના હોત ના હોતો દુનિયામાં આવા માણસો ના હોત એમ તો નથી હોત. પણ આપણી એક માન્યતા આ સાધુ સંતો માટેની એક જે ભાવના હજુ સમાજમાં રહેલી છે, એ કંઈ જતી નથી રહી, હજુ હવે રહેલી છે કરી. ને ઘણા લોકો આકર્ષાય છે આવા માટે, આવા સાંઈ બાબા તરફ ને મારું ઉપાસની મહારાજ તમને એટલા ધાડા આવતા હતા કે એટલા બધા લોકો આવતા હતા, કંટાળીને કાવ સાલા શું નકાવ બધા લોકો નાસી આવેલા, ત્યારે એ બધા લોકો આવે છે. પણ એ ભલે આશા અપેક્ષાથી આવતા હોય, પણ એમના મન કાવા લોકો જ આપણે આપણાથી પૂર્ણ થશે આપણી આશા અપેક્ષા. કોઈ સંસારી માણસો પાસે કેમ દોડીને બધા જતા નથી? કરોડો માણસનો કરોડો રૂપિયાનો માલિક હોય છે માણસ, પણ એની પાસે કોઈ જતા નથી. એની પાસે તો પ્રત્યક્ષ લક્ષ્મી પોતે સાક્ષાત છે, પણ તો કોઈ લોકો જતા નથી. પેલો બિચારો ભિખારી જેવો હોય, કઈ એની પાસે હોય નહીં, ચાલો માંથી સાંઈ બાબા પાસે ચાલો ભણીને પીતા હતા. પણ અને એક આ ધૂણી ધીકાવી રાખતા હતા, એ હતી એની પાસે ધૂણી નાનકડી આવડી તે રાખતા હતા. પણ અને કપની એક લિબાસ, એ કપની કેટલા દિવસ કોઈ બદલી બદલાવ તો બદલે નીકળ, કેટલા સુધી મહિનાના મહિના સુધી એકની એક કપની પહેર્યા કરે ને, એ તો કેટલા કોઈ દિવસ ના થાય નહીં ને કહી નહીં ને, કોઈ વળી નવડાવે તો ના આવીને. એવા માણસ પાસે ઢંગ ઢાળા વિનાના માણસ પાસે હજારો માણસો જતા હતા, અને સાધુ સંતો પાસે આજે પણ લોકો જાય છે. તો એમના મનમાં કાંઈ સાલી આપણી આશા અપેક્ષા અહીં પૂરી થશે, સમાજને હજુ એવું લાગે છે કે આ વર્ગમાં એ હજુ એવા રત્નો પડેલા છે. છે કરા પહેલાં મને ઉપેક્ષા વર્તી હતી, પહેલાં આ માર્ગમાં બેઠા પહેલાં હવે મને ઉપેક્ષા વર્તી નથી.